આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે જવાબદાર એઆઈના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરિયાત. અને દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતીની ઉજવણી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે પથદર્શક પહેલોએ દેશભરમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતોને સશક્ત બનાવ્યા છે. 25 કરોડથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર લવાયા છે. પ્રસ્તુત છે એક અહેવાલ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 11 વર્ષની યાત્રાને યાદ કરતા કહ્યું કે ભારત વૈશ્વિક અર્થતંત્રમાં મજબૂત બન્યું છે. તેમણે કહ્યું કે દેશ મુખ્ય આરોગ્ય સંભાળ અને સામાજિક સુરક્ષા યોજનાઓનું કેન્દ્ર બન્યું છે. બંધારણના મૂલ્યો તેમના સતત માર્ગદર્શક રહે છે તેના પર ભાર મૂકતા શ્રી મોદીએ આગામી વર્ષોમાં વિકસિત ભારતના સામૂહિક સ્વપ્નને સાકાર કરવા વધુ સખત મહેનત કરવાની તેમની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના વડા તરીકે રાષ્ટ્રની સેવા કરવાના 25મા વર્ષમાં પ્રવેશ કરતી વખતે લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ તેમની યાત્રાને યાદ કરતા કહ્યું કે આ વર્ષો ઘણા અનુભવથી ભરેલા છે. જ્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો ત્યારે ઘણા લોકો માનતા હતા કે ગુજરાત ફરી ક્યારેય ઉભરી શકશે નહીં, પરંતુ સામૂહિક પ્રયાસોથી તેમણે ગુજરાતને સુશાસનના પાવર હાઉસમાં પરિવર્તિત કર્યું. કરણ મકવાણા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું છે કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા કાર્યવાહી, અસર અને વ્યાપક સ્વીકૃતિના તબક્કા સુધી પહોંચી છે. આજે નવી દિલ્હીમાં રક્ષા નવાચાર સંવાદમાં સંબોધન કરતા શ્રી સિંહે કહ્યું કે આજે યુદ્ધો ટેકનોલોજી દ્વારા વધુ સંચાલિત થઈ રહ્યા હોવાથી સરકાર આધુનિક યુદ્ધની બદલાતી ગતિશીલતાથી સંપૂર્ણપણે વાકેફ છે.
आज का युद्ध पूरी तरह से टेक्नोलॉजी ओरिएंटेड हो गया है. ऑपरेशन सिंदूर में भी इसका डेमो हम सब ने देखा है और इसमें हमने देखा है कि ड्रोन, एंटी ड्रोन वारफेयर एवं एयर डिफेंस सिस्टम जैसे नॉन कॉन्टैक्ट वारफेयर का महत्व आजकल बहुत बढ़ गया है. इसलिए हमें न सिर्फ एग्जिस्टिंग स्टेट ऑफ द आर्ट टेक्नोलॉजी जैसे आर्टिफिशियल इंटेलिजेंस, क्वांटम टेक्नोलॉजी इन डिफेंस आदि में महारत हासिल करनी है, बल्कि हमें ऐसी फ्यूचरिस्टिक टेक्नोलॉजी के बारे में भी सोचना होगा जिसके बारे में दुनिया.
તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં સરકારે દેશમાં સંરક્ષણ સાધનોની સ્વદેશી ડિઝાઇન, વિકાસ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આત્મનિર્ભર ભારત હેઠળ અનેક નીતિગત પહેલો હાથ ધરી છે.
हमारे प्रधानमंत्री जी की दूरदर्शी सोच को धरातल पर लाते हुए हमने आईडेक्स जैसे एक नए प्लेटफॉर्म की शुरुआत की और उसके बाद से ही आप देखेंगे कि डिफेंस टेक्नोलॉजी के डेवलपमेंट में एक तरह की क्रांति का अनुभव यह देश कर पा रहा है. मुझे पूरा विश्वास है कि आईडेक्स से लेकर अदिति तक सभी स्टेक होल्डर्स के प्रयास से और निश्चित रूप से हमें और भी आगे जाने के लिए प्रोत्साहित करेगी.
શ્રી સિંહે ભાર મૂક્યો કે ભારતના સંરક્ષણ ઉદ્યોગે 1,50,000 કરોડ રૂપિયાનું ઉત્પાદન હાંસલ કર્યું છે, જ્યારે સંરક્ષણ નિકાસ 24,000 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવી દીધો છે. જળશક્તિ મંત્રાલયે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ભારત અગાઉથી જ સરહદ પાર નદીના મુદ્દાઓ ઉપર ભૂટાન સાથે કામ કરી રહ્યું છે અને પૂર વ્યવસ્થાપન કાર્યક્રમો હેઠળ રાજ્યને 1,290 કરોડ રૂપિયાથી વધુની રકમ જારી કરી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે ગંગા એક્શન પ્લાન અને નમામી ગંગે કાર્યક્રમ હેઠળ પશ્ચિમ બંગાળમાં કુલ 5,600 કરોડ રૂપિયાથી વધુના 62 પ્રોજેક્ટ અને હસ્તક્ષેપો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં નદીના કાયાકલ્પ માટે એક મોટો સિંગલ પ્રોજેક્ટ, કોલકાતામાં ટોલી નાણાના કાયાકલ્પને મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી મહારાષ્ટ્રની 2 દિવસની મુલાકાત લેશે. તેઓ લગભગ 19,650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકના પ્રથમ તબક્કાનું ઉદઘાટન કરશે. આ એરપોર્ટ દેશનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટ છે. આ સાથે પ્રધાનમંત્રી મુંબઈ મેટ્રો લાઇન 3ના ફેઝ 2B નું ઉદઘાટન કરશે. તેઓ સમગ્ર મુંબઈ મેટ્રો લાઇન 3 રાષ્ટ્રને સમર્પિત કરશે. શ્રી મોદી 11 જાહેર પરિવહન ઓપરેટરો માટે મુંબઈ વન ઇન્ડિયાની પ્રથમ સંકલિત કોમન મોબિલિટી એપ્લિકેશન લોન્ચ કરશે. આ એપ્લિકેશન મુસાફરોને બહુવિધ જાહેર પરિવહન ઓપરેટરોમાં સંકલિત મોબાઇલ ટિકિટિંગ અને સીમલેસ મલ્ટી મોડલ કનેક્ટિવિટી સહિત અનેક લાભો પ્રદાન કરે છે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રમાં કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વિભાગ દ્વારા એક અગ્રણી પહેલ શોર્ટ ટર્મ એમ્પ્લોયબિલિટી પ્રોગ્રામનું પણ ઉદઘાટન કરશે. બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આવતીકાલથી ભારતની બે દિવસની મુલાકાતે આવશે. શ્રી સ્ટારમરની ભારતની આ પ્રથમ સત્તાવાર મુલાકાત હશે. વિદેશ મંત્રાલયે જણાવ્યા પ્રમાણે શ્રી સ્ટારમર અને શ્રી મોદી 9મીએ મુંબઈમાં વિઝન 2035ના વિવિધ પાસાઓમાં ભારત યુકે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે. આ ભાગીદારી વેપાર અને રોકાણ, ટેકનોલોજી અને નવીનતા, સંરક્ષણ અને સુરક્ષા, આબોહવા અને ઉર્જા, આરોગ્ય, શિક્ષણ અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો જેવા મુખ્ય મુદ્દાઓને સમાવિષ્ટ કરીને કેન્દ્રિત અને સમયમર્યાદાવાળા 10 વર્ષના રોડમેપની રૂપરેખા આપે છે. બંને નેતાઓ ભારત યુકે વ્યાપક આર્થિક અને વેપાર કરાર હેઠળ તકો શોધવા માટે વ્યવસાય અને ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ ઉપર પણ વિચારોનું આદાન પ્રદાન કરશે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે જવાબદાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતી જરૂરી છે. આજે નવી દિલ્હીમાં ટ્રસ્ટ એન્ડ સેફ્ટી ફેસ્ટિવલ ઇન્ડિયાને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે આગામી વર્ષોમાં AI અર્થતંત્રમાં પરિવર્તન લાવશે, કામ કરવાની આદતોમાં ફેરફાર કરશે, નવા સ્વાસ્થ્ય ઉકેલો બનાવશે અને શૈક્ષણિક સુલભતા વધારશે. તેમણે ઉમેર્યું હતું કે જીવનશૈલીમાં AIનો સમાવેશ વિશ્વના દરેક ખૂણામાં દરેક નાગરિકને અસર કરશે. ડોક્ટર જયશંકરે AIના શાસન માટે સંતુલિત અભિગમ અપનાવવાની અને ડિજિટલ નાગરિકોના રક્ષણ માટે અસરકારક સુરક્ષા પગલાં લેવાની જરૂરિયાત ઉપર પણ ભાર મૂક્યો હતો. દેશના વિવિધ ભાગોમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. મહર્ષિ વાલ્મિકીને આદિકવિ અથવા સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ તરીકે પણ પૂજવામાં આવે છે. વાલ્મિકી સંપ્રદાયના સભ્યો તેમને ભગવાનના સંદેશવાહક તરીકે પણ પૂજે છે. આ પ્રસંગની ઉજવણીમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને વાલ્મિકી જયંતીની લોકોને શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મહર્ષિ વાલ્મિકી રામાયણ મહાકાવ્યના આદિકવિ અને રચયિતા હતા, જે ભગવાન રામના જીવન અને આદર્શોને અમર બનાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહર્ષિ વાલ્મિકી જયંતી નિમિત્તે નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે મહર્ષિ વાલ્મિકીના શુદ્ધ અને આદર્શ વિચારોનો પ્રાચીનકાળથી ભારતીય સમાજ અને પરિવારો ઉપર ઊંડો પ્રભાવ રહ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે આદિકવિ મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતી ઉપર નાગરિકોને શુભેચ્છા પાઠવતા પવિત્ર ગ્રંથ રામાયણ અનંતકાળ સુધી જીવનની દરેક પરિસ્થિતિમાં માનવ સમાજને માર્ગદર્શન આપતું રહેશે તેમ કહ્યું હતું. ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાન સામે કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે પાકિસ્તાન પોતાના જ લોકો ઉપર બોમ્બમારો અને સુવ્યવસ્થિત નરસંહાર કરે છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મહિલાઓને લગતી બાબતો, શાંતિ અને સુરક્ષા અંગેની ચર્ચામાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે કહ્યું હતું કે પાકિસ્તાને વર્ષ 1971માં ઓપરેશન સર્ચ લાઇટ ચલાવ્યું હતું. તેમણે કહ્યું કે પાકિસ્તાનની સેના 4 લાખ મહિલાઓ ઉપર સામૂહિક દુષ્કર્મમાં સંડોવાયેલી હતી. તેમણે જણાવ્યું હતું કે ભારત મહિલાઓને લગતી બાબતો, શાંતિ અને સુરક્ષા એજન્ડા પ્રત્યે પ્રતિબદ્ધ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના મુખ્યમંત્રીથી લઈને દેશના પ્રધાનમંત્રી પદ સુધીના શાસનને 25 વર્ષ પૂર્ણ કરવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 11 વર્ષમાં દેશમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતાએ ક્રાંતિ સર્જી. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પૂર વ્યવસ્થાપન અને નદી સફાઈ અંગે ભેદભાવના આરોપને ફગાવ્યો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે જવાબદાર AIના અમલીકરણ માટે વિશ્વાસ અને સલામતીની જરૂરિયાત અને દેશમાં આજે રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકીની જન્મજયંતીની ઉજવણી. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.